એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક કહી શકાય કે બહુ જ રોમાંચક સફર પર નીકળવાના છીએ.
નમસ્કાર. હા, રોમાંચક તો ખરી જ, કારણ કે આપણે પૃથ્વીના પેટાળમાં અને સમયના ઊંડાણમાં ડૂબકી મારવાના છીએ.
બરાબર. આપણે વાત કરીશું જાન ઝાલા સિરીઝના પુસ્તક જીઓલોજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન વિશે, એટલે કે ભૂસ્તરશાસ્ત્ર, એક અત્યંત સંક્ષિપ્ત પરિચય.
અને આ વિષય ભૂસ્તરશાસ્ત્ર એ ખાલી પેલું શું કહેવાય, પથરા અને માટીનો અભ્યાસ નથી.
ના, બિલકુલ નહીં.
આ તો આપણા ઘર, આપણી પૃથ્વીની આખી કહાણી છે. 4.5 અબજ વર્ષની એની આત્મકથા છે એમ સમજો.
4.5 અબજ વર્ષ! અને અત્યારે આ સમજવું કેમ જરૂરી છે?
એટલે જરૂરી છે કારણ કે, ખબર છે, આપણે પોતે, મતલબ કે માનવજાતિ, આ આત્મકથામાં એક નવો અધ્યાય લખી રહ્યા છીએ. અને એ પણ કેવો, બહુ પ્રભાવશાળી
અને કદાચ થોડો ચિંતાજનક પણ.
હા, એ પણ ખરું. વૈજ્ઞાનિકો આ નવા સમયને એન્થ્રોપસીન કહે છે, માનવયુગ. આ પુસ્તક આપણને સમજવામાં મદદ કરે છે કે ભાઈ, આ પૃથ્વી ચાલે છે કેવી રીતે અને આટલી મોટી સિસ્ટમમાં આપણું સ્થાન ક્યાં છે.
એન્થ્રોપોસીન, માનવયુગ, એટલે આ પુસ્તક ખાલી ભૂતકાળની વાત નથી કરતું, પણ અત્યારની અને કદાચ ભવિષ્યની પણ ચિંતા કરાવે છે. તો ચાલો શરૂઆત લેખકથી કરીએ. કોણ છે આ જાન ઝાલા સિરીઝ?
જાન ઝાલા સિરીઝ એ બ્રિટનના ભૂસ્તરશાસ્ત્રી છે અને જીવાશ્મ વિજ્ઞાની પણ. યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં પેલિયોબાયોલોજી ભણાવે છે.
અને એમની કોઈ ખાસિયત?
એમની મુખ્ય કુશળતા છે સ્ટ્રેટિગ્રાફીમાં.
સ્ટ્રેટિગ્રાફી એટલે શું?
એટલે ખડકોના જે થર હોય ને, એક પછી એક જામેલા, એનો અભ્યાસ કરવો. એ થર વાંચીને પૃથ્વીનો ઇતિહાસ સમજવાની કળા, જાણે પૃથ્વીએ લખેલી ડાયરીના પાના ઉકેલવા.
વાહ, ખડકોના થર એટલે ઇતિહાસના પાના. બીજું શું એમને ખાસ બનાવે છે?
સૌથી અગત્યની વાત, તેઓ એક આંતરરાષ્ટ્રીય કમિટી, એન્થ્રોપસીન વર્કિંગ ગ્રુપ, એના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ 5 અબજો વર્ષના ઇતિહાસનું જ્ઞાન પણ છે અને અત્યારે માણસો જે અસર કરી રહ્યા છે એની સમજ પણ છે. એ બંનેને જોડી શકે છે. અને એમની લખવાની સ્ટાઇલ પણ એવી છે કે અઘરામાં અઘરું વિજ્ઞાન પણ સહેલાઈથી સમજાવી દે.
એટલે અનુભવ અને સરળ રજૂઆત બંને છે એમની પાસે. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય હેતુ શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
મૂળ વાત એ છે કે ભૂસ્તરશાસ્ત્ર એટલે કોઈ બોરિંગ વિષય નથી. ઝાલા સિરીઝ એને એક જીવંત, સતત બદલાતા વિજ્ઞાન તરીકે રજૂ કરે છે. જે આપણી આસપાસની દુનિયા છે ને, પહાડ, નદી, દરિયો, એ કંઈ સ્થિર નથી.
હા, આપણે તો એને સ્થિર જ માણીએ છીએ મોટા ભાગે.
પણ એવું નથી, એ સતત બદલાય છે, ધીમે ધીમે પણ બદલાય છે. અને આ બધા ફેરફારો પાછળ પૃથ્વીના ઊંડાણમાં ચાલતી પ્રક્રિયાઓ કામ કરે છે. પુસ્તક આપણને એ પ્રક્રિયાઓ સમજાવે છે.
એટલે પૃથ્વી એકદમ ડાયનામિક છે, એક જીવંત તંત્ર જેવી.
બિલકુલ.
એટલે પુસ્તક આપણને ડીપ ટાઈમનો ખ્યાલ આપે છે, મતલબ કે પૃથ્વીનો ઇતિહાસ કેટલો વિશાળ છે. 4.5 અબજ વર્ષ, એની સરખામણીમાં આપણું, માણસોનું અસ્તિત્વ તો સાવ ટૂંકું છે.
એક સેકન્ડ જેવું પણ નહીં કદાચ.
હા, લગભગ એવું જ. પણ આ ટૂંકા સમયમાં, ખાસ કરીને છેલ્લા 100-200 વર્ષમાં, આપણે એટલો બધો પ્રભાવ પાડ્યો છે પૃથ્વી પર
કે આપણે પોતે જ એક ભૂસ્તર શાસ્ત્રીય શક્તિ બની ગયા છે.
બરાબર. આપણે જે પ્લાસ્ટિક બનાવીએ, જે કોન્ક્રીટ વાપરીએ, જે કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડીએ, આ બધું આવનારા લાખો વર્ષો સુધી પૃથ્વીના પડમાં નોંધાઈ જશે. એટલે પૃથ્વીને સમજવી એ ખાલી જિજ્ઞાસા નથી, આપણા ભવિષ્ય માટે જરૂરી છે.
ખરેખર વિચારવા જેવી વાત છે. આપણે ઇતિહાસના ઘડવૈયા બની ગયા છીએ ને.
ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ. પુસ્તકના મુખ્ય વિચારો શું છે? શરૂઆત પૃથ્વીની અંદરની રચનાથી કરીએ. એ કેવી છે અંદરથી?
ચોક્કસ. આપણે કંઈ પૃથ્વીના પેટાળમાં ડ્રિલ કરીને જોઈ નથી શકતા, પણ ભૂકંપ આવે ત્યારે જે મોજા ફેલાય ને, એના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ અંદરની રચના શોધી છે.
ઓહ, એટલે પરોક્ષ પુરાવા.
હા. સૌથી ઉપર છે પાતળો, બરડ પોપડો, ક્રસ્ટ, જેના પર આપણે રહીએ. એની નીચે છે મેન્ટલ, ઘણું મોટું, ગરમ, થોડું પ્રવાહી જેવું. અને છેક કેન્દ્રમાં છે કોર, જે મુખ્યત્વે લોખંડ અને નિકલનો બનેલો છે.
અને પેલું મેન્ટલ ગરમ છે એટલે એમાં કંઈક હલચલ થતી હશે.
બરાબર. મેન્ટલમાં ગરમીને લીધે સંવહન પ્રવાહો કન્વેક્શન કરન્ટ્સ ચાલે છે, જેમ તપેલીમાં પાણી ગરમ થાય ને ઉપર નીચે થાય એવું જ કંઈક. અને આ પ્રવાહો ઉપરના પોપડાના મોટા ટુકડાઓ, જેને આપણે પ્લેટો કહીએ છે, એને ધીમે ધીમે ધક્કો મારે છે.
એટલે આ પ્લેટો તરે છે?
હા, તરે છે એમ કહી શકાય. આ જ છે પ્લેટ ટેક્ટોનિક્સનો સિદ્ધાંત. અને આ પ્લેટોની હિલચાલ જ બધી ધમાલ કરે છે.
શું ધમાલ?
જુઓ, જ્યારે બે પ્લેટો સામસામે ટકરાય ત્યારે હિમાલય જેવા ઊંચા પર્વતો બને. જો એકબીજાથી દૂર જાય તો વચ્ચેની જગ્યામાં નવો પોપડો બને, જેમ દરિયાના તળિયે થાય છે. અને જો એકબીજાની બાજુમાંથી સરકે તો મોટા ધરતીકંપ આવે,
જેમ કચ્છમાં આવેલો 2001માં.
બિલકુલ, કચ્છ વિસ્તાર આવી જ બે પ્લેટોની સરહદ પાસે છે, એટલે ત્યાં ભૂકંપનું જોખમ વધારે છે. આ પ્લેટ ટેક્ટોનિક્સનો સિદ્ધાંત મોટાભાગની ભૂસ્તરશાસ્ત્રીય ઘટનાઓ સમજાવી દે છે. અને આ જ ગતિશીલતાને કારણે ખડક ચક્ર પણ ચાલે છે.
ખડક ચક્ર? પથ્થરોનું પણ ચક્ર હોય એ વળી શું?
હા હા, પથ્થરો કંઈ અમર નથી હોતા, એ પણ બને છે, તૂટે છે, બદલાય છે.
ખરેખર? કેવી રીતે?
સમજો, જ્વાળામુખી ફાટે, લાવા બહાર આવે, એ ઠંડો પડે એટલે બને આગ્નેય ખડક. પછી તડકો વરસાદ પવનથી એ ઘસાય, એના નાના કણ બને. નદી એ કણને વહાવીને દરિયામાં લઈ જાય, ત્યાં એ જમા થાય, ઉપર બીજા કણ આવે, દબાણ વધે એટલે બની જાય જળકૃત ખડક.
અચ્છા,
હવે જો આ જળકૃત ખડક કોઈ કારણસર પૃથ્વીના પેટાળમાં ઊંડો ઉતરી જાય તો ત્યાં ગરમી અને દબાણને લીધે એનું સ્વરૂપ બદલાઈ જાય, એ બની જાય વિકૃત ખડક, જેમ કે ચૂનાનો પથ્થર બની જાય આરસ પહાણ.
અને પછી?
અને જો હજી વધુ ઊંડે જાય અને ગરમી વધે તો એ પીગળીને ફરીથી મેગમા, લાવા બની જાય, અને ચક્ર ફરી શરૂ થાય. આ લાખો કરોડો વર્ષ ચાલતું રહે છે, પૃથ્વી ક્યારે શાંત બેસતી જ નથી.
ગજબ! આ તો પૃથ્વી જણે પોતાને જ રિસાયકલ કરતી હોય એવું લાગે છે. પણ આ લાખો કરોડો વર્ષ જૂની વાર્તા આપણને ખબર કેવી રીતે પડે? આ પથ્થરોમાં એવું શું હોય છે?
એ જ તો કમાલ છે સ્ટ્રેટિગ્રાફીની, એટલે કે ખડકોના સ્તરોનો અભ્યાસ. જળકૃત ખડકો મોટાભાગે થરમાં જમા થાય છે. જૂનો થર નીચે, નવો એની ઉપર. આ થર જાણે ઇતિહાસના પાના છે.
અને એ પાના પર કંઈક લખેલું પણ હોય છે?
હા, એમાં સચવાયેલા જીવાશ્મો, ફોસિલ્સ, પ્રાચીન જીવોના અવશેષો. એ આપણને કહે છે કે એ વખતે કેવા જીવો હતા, વાતાવરણ કેવું હતું. દાખલા તરીકે કચ્છમાં કે બાલાસિનોર પાસે ડાયનાસોરના ઈંડાને હડકા મળ્યા છે ને?
હા, સાંભળ્યું છે.
એ જીવાશ્મ જ છે. એના પરથી ખબર પડે કે કરોડો વર્ષ પહેલાં અહીં ડાયનાસોર રહેતા હતા. જો કોઈ થરમાં દરિયાઈ છીપલા મળે તો સમજવાનું કે એ વખતે ત્યાં દરિયો હતો.
એટલે ખડકો અને જીવાશ્મો ભૂતકાળના સાક્ષી છે. પણ આ ઇતિહાસ છે કેટલો લાંબો, તમે ડીપ ટાઈમ કહ્યું.
હા, ડીપ ટાઈમ ભૂસ્તરશાસ્ત્રનો સૌથી અગત્યનો અને કદાચ સમજવામાં સૌથી અઘરો ખ્યાલ. પૃથ્વીની ઉંમર કેટલી છે ખબર છે? લગભગ 4.5 અબજ વર્ષ.
4.5 અબજ! આ આંકડો તો બોલવામાંય અઘરો પડે.
એ જ ને, આપણી માણસની જિંદગી 70-80 વર્ષની, આપણી સભ્યતા થોડા 1000 વર્ષ જૂની, એની સામે 4.5 અબજ વર્ષ. કલ્પના કરો, જો પૃથ્વીના આખા ઇતિહાસને 24 કલાક ગણીએ તો આધુનિક માનવ છેલ્લી થોડી સેકન્ડમાં જ આવ્યા છે.
બાપરે, આપણે તો સાવ નવા છીએ આ ગ્રહ પર.
બિલકુલ. અને આ અબજો વર્ષોમાં પૃથ્વી કેટલી બધી બદલાઈ છે. એક જમાનામાં આખી પૃથ્વી બરફથી ઢંકાયેલી હતી, સ્નોબોલ અર્થ, તો ક્યારેક અત્યાર કરતાં ઘણી ગરમ હતી, હોટ હાઉસ. ખંડો ભેગા થઈને સુપર કોન્ટિનેન્ટ બન્યા છે ને પાછા તૂટ્યા છે. મહાસાગરો બન્યા છે, બંધ થયા છે. જીવનના સ્વરૂપો બદલાયા છે, મોટા વિનાશ પણ થયા છે.
આટલી બધી ઉથલપાથલ, આ સમજવાથી તો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. તો શું જીવન અને પૃથ્વીનો ઇતિહાસ પણ જોડાયેલો છે?
ખૂબ જ ઊંડાણથી જોડાયેલો છે. પૃથ્વી પર જે ભૂસ્તર શાસ્ત્રીય ફેરફારો થયા એણે જીવનના વિકાસની દિશા નક્કી કરી. જેમ કે પ્લેટો અલગ થઈ તો જુદા જુદા ખંડો પર જીવો અલગ રીતે વિકસ્યા. કોઈ મોટો એસ્ટેરોઇડ ટકરાયો કે જ્વાળામુખી ફાટ્યા તો સામૂહિક વિનાશ થયો અને નવા જીવો માટે જગ્યા બની.
અને શું જીવોએ પણ પૃથ્વીને બદલી છે?
હા, એ પણ એટલું જ સાચું છે. સૌથી મોટું ઉદાહરણ છે ઓક્સિજન. પૃથ્વીના શરૂઆતના વાતાવરણમાં ઓક્સિજન નહોતો, પણ પછી અમુક પ્રકારના સૂક્ષ્મજીવો, સાયનોબેક્ટેરિયા, એમણે પ્રકાશ સંશ્લેષણ કરવાનું શરૂ કર્યું અને ઓક્સિજન વાતાવરણમાં છોડવા માંડ્યો. આને ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ કહે છે. એનાથી વાતાવરણ બદલાયું, દરિયાનું રસાયણ બદલાયું અને પછીથી આપણા જેવા જટિલ હવા શ્વાસ લેનારા જીવોનો વિકાસ શક્ય બન્યો. એટલે પૃથ્વી અને જીવનનો સાથે સાથે વિકાસ થયો છે.
અને હવે આ વિકાસના તબક્કામાં આપણે માનવજાતિ એક નવું પરિબળ ઉમેરાયા છે, એન્થ્રોપોસીન. એના વિશે થોડું વધુ કહો.
એન્થ્રોપોસીન એટલે માનવનો યુગ. ઝાલાસિવિઝ અને ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે છેલ્લા અમુક દાયકાઓમાં, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી, માનવીય પ્રવૃત્તિઓનો વ્યાપ અને અસર એટલા વધી ગયા છે કે આપણે પૃથ્વીની આખી સિસ્ટમને બદલી રહ્યા છીએ.
કેવી રીતે? કયા પ્રકારની અસર?
જુઓ, આપણે શહેરો બાંધ્યા, જંગલો કાપ્યા, ખેતી કરવાની રીતો બદલી, આપણે કોલસો પેટ્રોલ બાળીને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ભરાવો કર્યો, આપણે પ્લાસ્ટિક, કોન્ક્રીટ, એલ્યુમિનિયમ જેવી નવી જ વસ્તુઓ બનાવી જે કુદરતી રીતે નાશ પામતા હજારો લાખો વર્ષ લે.
પરમાણુ પરીક્ષણો પણ થયા.
હા, એનો રેડિયો એક્ટિવ કચરો પણ છે. આપણે નદીઓના પ્રવાહ બદલ્યા, જમીનનો ઉપયોગ બદલ્યો, નાઇટ્રોજન અને ફોસ્ફરસના કુદરતી ચક્રોમાં ભારે દખલ કરી. આ બધી અસરો એટલી મોટી અને એટલી વ્યાપક છે કે તે પૃથ્વીના ભૂસ્તરશાસ્ત્રીય રેકોર્ડમાં, એટલે કે આવનારા સમયના ખડકોમાં, એક સ્પષ્ટ અને અલગ નિશાની તરીકે દેખાશે.
ભવિષ્યના ભૂસ્તરશાસ્ત્રીઓ આપણો કચરો શોધી કાઢશે. આ તો ખરેખર ગંભીર વાત છે. તો આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશા આપણે લઈ શકીએ જે યાદ રાખવા જેવા હોય?
મને લાગે છે 3-4 મુખ્ય સંદેશા છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, ડીપ ટાઈમનો વિચાર. આપણે જ્યારે અબજો વર્ષના સંદર્ભમાં વિચારીએ છીએ ત્યારે આપણી પોતાની જિંદગી, આપણી સમસ્યાઓ, આપણી સિદ્ધિઓ બધું એક અલગ પરિપ્રેક્ષ્યમાં દેખાય છે. થોડી નમ્રતા આવે છે.
હા, આપણે બ્રહ્માંડના કેન્દ્રમાં નથી એવો ભાવ આવે.
બરાબર. બીજો સંદેશ, પૃથ્વી એક સિસ્ટમ છે, બધું જોડાયેલું છે. હવા, પાણી, જમીન, જીવસૃષ્ટિ. એક જગ્યાએ કંઈક કરો, એની અસર બીજી જગ્યાએ દેખાય. જેમ કે હિમાલયના ગ્લેશિયર પીગળે તો એની અસર ગંગાના મેદાનમાં અને છેક દરિયા કિનારા સુધી થાય. આંતરસંબંધિતતા સમજવી જરૂરી છે.
અને ત્રીજો સંદેશ કદાચ આપણી પોતાની ભૂમિકા વિશે છે.
હા, ત્રીજો સંદેશ એ જ છે કે માનવતા હવે નાનો સૂનો ખેલાડી નથી રહી. આપણે એક ભૂસ્તરશાસ્ત્રીય શક્તિ છીએ. વી આર અ જીઓલોજિકલ ફોર્સ. આપણી પાસે પૃથ્વીને મોટા પાયે બદલવાની તાકાત છે, અને તાકાત સાથે જવાબદારી આવે છે. આપણા નિર્ણયોની અસર લાંબા ગાળાની હશે.
આ પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય. લેખકના કેટલાક મુખ્ય વિચારોની વાત કરીએ.
હા, ચોક્કસ. એક વિચાર જે મને બહુ ગમ્યો, આપણા ગ્રહની વાર્તા ખડકોમાં લખાયેલી છે. 4.5 અબજ વર્ષ લાંબી આત્મકથા. માનવતાનો અધ્યાય અત્યાર સુધી અંતિમ પૃષ્ઠ પર માત્ર એક જ વિસ્ફોટક વાક્ય છે.
વિસ્ફોટક વાક્ય શું શબ્દ વાપર્યો છે? આપણા ટૂંકા સમયમાં કરેલા મોટા ફેરફારો માટે એકદમ સચોટ. બીજો કોઈ વિચાર?
બીજો એન્થ્રોપોસીન વિશે છે. આપણે હવે ફક્ત પૃથ્વી પર નથી જીવી રહ્યા, આપણે સક્રિયપણે તે સ્તરો બનાવી રહ્યા છીએ જેનો ભવિષ્યના ભૂસ્તરશાસ્ત્રીઓ અભ્યાસ કરશે. આપણા શહેરો આપણા જીવાશ્મ છે, આપણું પ્લાસ્ટિક આપણા માર્ગદર્શક ખનિજ છે.
આપણા શહેરો આપણા જીવાશ્મ અને પ્લાસ્ટિક માર્ગદર્શક ખનિજ? આ તો આખો જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે. આપણે જે કચરો ફેંકીએ છીએ એ પણ ઇતિહાસ બની રહ્યો છે.
બરાબર. અને પૃથ્વીની ગતિશીલતા વિશે પણ એક સરસ વિચાર છે. પર્વત સ્થાયીતાનું પ્રતીક નથી, પરંતુ સર્જન અને વિનાશના અનંત ચક્રમાં એક અસ્થાયી તબક્કો છે. તે ખડકના સમુદ્રમાં ધીમી ગતિનું મોજું છે.
જે પર્વત આપણને અડીખમ લાગે છે એ પણ સમયના પ્રવાહમાં એક મોજા જેવો જ છે. ગિરનાર કે પાવાગઢને જોતી વખતે હવે આ વિચાર આવશે મનમાં.
અને એક છેલ્લો વિચાર, ખડકો માત્ર ખડકો નથી, તે દસ્તાવેજો છે, અને આપણે ભૂસ્તરશાસ્ત્રીઓએ તેને વાંચતા શીખ્યા છીએ.
વાહ, તો આ બધું જ્ઞાન, આ સમજ આપણા જેવા સામાન્ય માણસના રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે?
ઘણું કામ લાગે. પહેલું તો પર્યાવરણ પ્રત્યેની આપણી સમજ અને વર્તન બદલાય. જ્યારે ખબર પડે કે આપણી નાની નાની ક્રિયાઓ પણ ભેગી મળીને મોટી અસર કરી શકે છે, ત્યારે આપણે વધુ સાવચેત બનીએ. રિસાયક્લિંગ, પાણીનો બચાવ, ઊર્જાનો ઓછો વપરાશ, આ બધું વધુ અર્થપૂર્ણ લાગે.
સાચી વાત છે. બીજો,
સંસાધનોનું મહત્ત્વ સમજાય. પાણી, ખનિજ તેલ, ફળદ્રુપ જમીન, આ બધું બનતા લાખો વર્ષ લાગે છે. એ અમર્યાદિત નથી, એટલે એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ટકાઉ વિકાસની વાત આ સમજણમાંથી જ આવે છે.
અને કુદરતી આફતો વિશે શું? ભૂકંપ, પૂર,
એમાં પણ મદદ મળે. ભૂસ્તરશાસ્ત્ર સમજાવે છે કે કયા વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધારે છે, ક્યાં દરિયાકિનારાનું ધોવાણ થઈ શકે છે, ક્યાં પૂર આવી શકે છે. આ જાણકારી હોય તો આપણે મકાનો વધુ સુરક્ષિત બનાવી શકીએ, શહેરોનું આયોજન વધુ સારી રીતે કરી શકીએ, આપત્તિ આવે ત્યારે તૈયાર રહી શકીએ.
જેમ કે કચ્છમાં ભૂકંપ પછી જે નવા નિયમો બન્યા બાંધકામના, એ આ જ જ્ઞાન પર આધારિત હશે.
બરાબર. અને છેલ્લે, જ્યારે આપણે ફરવા જઈએ, કોઈ પર્વત જોઈએ, કોઈ નદી કિનારે બેસીએ, ત્યારે આપણને એ માત્ર સુંદર દૃશ્ય ન લાગે પણ એની પાછળ રહેલી કરોડો વર્ષની કહાણી દેખાય. પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ વધુ ગાઢ બને.
ખરું કહ્યું, એ દૃશ્ય પાછળનો ઇતિહાસ સમજાય. તો આ આખી ચર્ચા પછી તમારા મનમાં સૌથી મુખ્ય કયો વિચાર રહી ગયો?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે પૃથ્વી ખરેખર કેટલી જીવંત અને ગતિશીલ છે, અને આપણે તેનો એક ભાગ છીએ. આપણે એનાથી અલગ નથી. અને હવે આપણે એવા તબક્કે છીએ જ્યાં આપણી પાસે પૃથ્વીના ભવિષ્યને પ્રભાવિત કરવાની જબરદસ્ત શક્તિ આવી ગઈ છે. આ એક મોટી જવાબદારી છે.
અને મારા માટે ડીપ ટાઈમનો ખ્યાલ, એ આપણને યાદ અપાવે છે કે આપણું અસ્તિત્વ કેટલું ક્ષણિક છે પણ આપણી અસર કેટલી લાંબી હોઈ શકે છે. આ એન્થ્રોપોસીનની વાસ્તવિકતા સમજવા માટે આ ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિકોણ ખૂબ જરૂરી છે. આ પુસ્તક આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આ ગ્રહના કેવા નાગરિક બનવા માંગીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.